મારું પરમ હિત કરવા વાળા અને મારા હિતના અંતર્યામી છો. ભરતજી એટલું સરસ જાણે છે, ભગવાનને ના પરિચિત છે, કે મારા હૃદયમાં સી વાત છે મારા ભગવાન જાણે છે. મારું પરમ હિત શેમાં છે એ જાણવાવાળા મારા અંતર્યામી મારા જય મહારાજ બેઠેલા છે. અને એટલે કહું પ્રભુ પરમ હિત, મારું પરમ હિત શામાં છે એ મારા હૃદયની અંદર મારા ભગવાન બેઠેલા છે અને એ જાણે છે. આવું કહીને સ્વાર્થ નહીં સાધવાનું. હા, અંતરાત્માનો અવાજ એટલે કોઈ પણ જાતની અપેક્ષા કે કોઈ પણ જાતના પૂર્વગ્રહ સિવાયનો હોય એને અંતરાત્માનો અવાજ કહેવાય. તો પરમહિત અંતર્યામી, મારું પરમ શ્રેય જે થવાનું છે એ મારા અંતર્યામીના હૃદયમાં છે અને મારા હૃદયમાં છે એ પણ ભગવાન જાણે છે. પરમ કલ્યાણ ક્યારેક ક્યારેક માણસને નથી સમજાતું હોતું, એને સ્વાર્થ દેખાતો હોય, પણ જે આર્ષદ્રષ્ટા મહાપુરુષો છે એની દ્રષ્ટિ દૂરની હશે, નજીકની દ્રષ્ટિમાં માત્ર સ્વાર્થ હશે. લાવો ને અત્યારે લઈ લઈએ ને, પણ અત્યારે લીધા પછી પછી શું થશે? જો ભરતજીએ ભગવાનને વનમાં મોકલી દઈ અને અયોધ્યાનું રાજ્ય કૈકેયીના માગ્યા પ્રમાણે જો સંભાળી લીધું હોત તો રામરાજ્ય મળત ખરું? આજે રામરાજ્યને જે યાદ કરીએ છીએ યાદ કરવાનું ન મળત. ભગવાન વનવાસમાંથી ક્યારે અયોધ્યામાં પાછા આવત જ નહીં. કેમ? મારો ભરત એ હું જ છું ને, એ રાજા થાય અને મોટો થાય પણ એનો મોટો ભાઈ તો હું જ છું ને, આ સમજ. એટલે આ બધી જ બાબતોને ભરતજીએ લક્ષમાં રાખી છે કે ભગવાન મને મોટો બનાવવા માંગે છે, કે મારો ભરત રાજ કરે અને હું ભલે વનમાં કાયમને માટે રહીશ. ભગવાન પોતે બોલ્યા છે વનમાંથી નીકળતી વખતે ને મારા દશરથજીને સમજાવતા કે મારો જો ભરત રાજા થતો હોય તો હું કાયમને માટે વનવાસ કરવા માટે તૈયાર છું. તો આ બધી બાબતો ભરતજી સમજે છે કે મારું પરમ હિત ભગવાનના હૃદયમાં વસેલું જ છે અને ભગવાન જે કંઈ કરશે એ મારું જરાય સહેજે ખોટું હોય હશે જ નહીં. જે હરિ કરશે તે મમ હિતનું એ ભરોસો જાય નહીં. બસ એ અત્યારે દુઃખની પરિસ્થિતિ આવી પડે તો ભલે, ભગવાનને એમાં જ મને રાખવો હશે. અને જો અત્યારથી સુખી કરી દે પછી છકી જાય તો દુઃખ પછી આવેલું સુખ એમાં માણસ બહુ સંભાળીને ચાલતો હોય છે, પણ પહેલું આવેલું સુખ એમાં માણસ ભાન ગુમાવી બેસે છે અને પછીથી વધારે પડતો દુઃખી થાય છે. અતિ સગવડો મળી હોય સુખની અને પછી બધી જ છીનવાઈ જાય, માણસ દુઃખી દુઃખી થઈ જાય. એટલે ભલે દુઃખ પહેલું ભોગવાતું, આપણી ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ થતું હોય તો ભલે એ પણ ભગવાનની મરજી છે, પછી તો સારા દિવસ આવશે જ નહીં. આમ ભરતજીએ ચારેતર બધી બાજુથી વિચારીને અને કહ્યું કે આપ મારું પરમ હિત કરવા વાળા મારા અંતર્યામી છો. આગળ તો આપ મારું જે કઈ સગપણ છે બધું જ આપનું છે, એના સિવાય મારે બીજો કોઈ સગો છે જ નહીં. અંગદે કહ્યું મોરે તુમ પ્રભુ ગુરુ પિતુ માતા, જાઉ કહા તજી પદ ચલ જાતા, આપના ચરણ છોડીને મારે ક્યાં જવું, આપ જ મારો ગુરુ, પિતુ, માતા, જે કઈ છો બધું આપ જ છો. સર્વસ્વમ સર્વસ્વમ મે નાન્યમ જાને નૈવ જાને ન જાને. બીજું શું છે, નથી નથી શું, હું કશું જ જાણતો નથી, જાણું છું નથી જાણતો, કશું જાણતો નથી. કેટલો સરસ ભાવ આપી દીધો છે. સર્વસ્વ રીતે ભગવાને જે સમર્પિત થઈ ગયો છે, જેને ડિવોટીઝ કહેવાય, કે બસ કઈ જ મારું નથી, કઈ હું નથી, સર્વસ્વ સમર્પીને એમાં ભળી જવાનું. જેમ અયોધ્યાથી ભગવાનને મનાવવા માટે આખું અયોધ્યા આવ્યું અને પાછળથી જનકપુર આવ્યું, એ બધા એની અંદર સમાઈ ગયા. બધા જ ભગવાનને લઈ જવા માટે તો આવ્યા જ છે. તો આમ સમરસતા જેને કહેવાય, મારું બધું જ ભગવાનમાં ને ભગવાન બધું જ મારામાં. હું પ્રભુનો, હું પ્રભુ છે મુજ રક્ષક. આ દ્રઢતા ક્યારેય પણ ન ગુમાવાય નહીં. મને હું અત્યારે દુખી છું, ભલે ભગવાનની જેવી ઈચ્છા એમની મરજી પ્રમાણે. પ્રભુ દુઃખ દુઃખી, ભગવાનના ભક્તના દુઃખે દુઃખી અને ભક્તના સુખે સુખી. આવી જે સમર્પિતતા છે કે સુખ દુઃખના સમાન ભાગીદાર થવાનું, ત્યારે એનું નામ સમર્પણ કહેવાય. દાંપત્ય જીવનને ની જયારે દીક્ષા અપાવવાની હોય ને, અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણ અપાવતો હોય ત્યારે એક એક ફેરો ફેરવીને કહે કે આપણે બંને સુખ દુઃખના ભાગીદાર છીએ. સપ્તપદી જયારે કરાવે પછી ફરી ફેરો ફરે ત્યારે જે કઈ મળશે તે સરખા ભાગે વહેંચીને ખાઈશું. આવા ચાર ફેરામાં ચાર પ્રતિજ્ઞાઓ હોય છે અને છેલ્લે એમ કે છે ના અતિચરામી ના અતિચરામી ના અતિ, ત્રણ વખત બોલાવડાવે છે, દ્રઢતા કરાવે છે, ક્યારે પણ અતિચાર નહીં કરીએ કોઈ પણ પ્રકારનો, ગ્રહસ્થ દાંપત્યનો પણ અતિચાર થાય તો દુખી થવાય, માણસ રોગી થાય, નિર્બળ બને. એટલે દરેકમાં અમે સમાનતાથી સાથે ચાલીશું, સાથે રહીશું, સાથે જીવીશું. તો એ જે આખો સમર્પણનો ભાવ છે, એ ભાવ અહીંયા ભરતજીએ બતાવ્યો, પ્રભુ હું તો આપનામાં આપના ચરણોમાં સમર્પિત થઈ ગયેલો છું, મારું બીજું કોઈ આ જગતમાં છે જ નહીં આપના સિવાય. હવે આટલું મોટું અયોધ્યાનો રાજ, એનો સત્તાધારી રાજા છે, છતાંય મારું કશું જ નથી, હું કઈ જ નથી. કેટલે એટલે સુધી લઈ જાય છે કે હું કેવા માત્ર છું નહીં, વહેતાને રાખો બાય ગ્રહી. પ્રભુ હું તો આ તણાવ છું, તણાવ છું, આપ મારું બાવડું જાળીને મને બચાવી લો. એ ભાવ અહીંયા ભરતજીએ પણ વ્યક્ત કર્યો છે કે પ્રભુ હું ક્યાંનો ક્યાં તણાઈ જઈશ, મને બસ મારો હાથ જાળી લો. ભાઈસ રહી તો પાર ઉતારો, ભવસાગર પેલે પાર રે. અને પ્રેમદાના સ્વામી મળ્યા, જય મહારાજ મળ્યા, આનંદ મંગલ ગાઈ રે. રોજ આનંદ મંગળ કરો. અને કઈક ભૂલચૂક થઈ હોય તો પ્રભુ આપ તો બાપ છો, છોકરા ભૂલ કરે તોય કુપુત્રો જાય ક્વચિદ અપિ કુમાતા ન ભવતી. આમ બધી જ રીતે સમર્પિત થયેલા ભરતજીએ કહ્યું કે આપ મારું સર્વસ્વ છો, શરણ
સાહિબ શીલ નિદાન,
આપ બધી રીતે મને જાણો છો. ભગવાન આપ સરળ છો અને મારા સફળમાં સફળ સારામાં સારા મારા માલિક છો. માલિક કેવો હોય એ તો ના સ્વભાવ પ્રમાણે ખબર પડે. આ માલિક આવો છે, કંજુસ છે, ઉદાર છે કે કઠોર છે, ગુસ્સાવાળો છે કે પ્રેમાળ છે કે એ બસ. તો આપ તો મારા સુસાહિબ છો, સાહિબ મને સુસાહિબ મારા સારામાં સારા શેઠ છો, જેને બોસ કહેવાય સુસાહિબ. અને એના માટે પણ કહ્યું શીલ નિધાન. કોઈ પણ જાતના વિવેક કે વ્યવહારની અંદર ભલે હું નાનો હોઉં છતાં આપ ચૂકતા નથી. શીલ નિધાન એટલે પોતાના ચાકર નોકર માટે પણ એની મર્યાદાઓ એને ઉતારી પડાય નહીં. એને આપણે ભલે કામ લઈએ પણ વેઠિયો ન કહેવાય, એને પણ સાચવવો પડે. અને એ સચવાશે તો કામ કરશે. ભગવાન આપ એવા વિવેકી છો, વ્યવહારુ છો, એવા શીલ નિધાન સાહેબ છો મારા માલિક, કે જેને સરળ બધી રીતે સરળ છે. પોતાના સેવક માટે સહેજ પણ વેરો માત્રો નહીં. તો આવા સુશીલ સાહેબ, શીલ નિધાન, ભરતજી બધી જ ઉપમાઓથી દરેક પ્રકારના સ્વભાવથી ભગવાનને સંપૂર્ણ રીતે નેવાજીને કહે છે પ્રણ તપાલ
સર્વજ્ઞ સુજાન.
સુજાન સારામાં સારી જાણકારી છે, આપ બધું જ જાણો છો, સર્વજ્ઞ છો, સુજાણ છો. અને સમયસરનો નિર્ણય લેવા માટેની આપનામાં પૂરેપૂરી ક્ષમતા છે. અને એવા માટે કહ્યું પ્રણતપા. પ્રણત જન મન અભિષ્ટદમ નિત્યમીડે. પ્રણતજન છે જે નિત્ય વંદન કરનાર છે, એને જય મહારાજ સર્વસ્વ બધું જ આપે છે. કેમ કે શું આપને શું ન આપવું એ અંતર્યામી આપ જાણો છો. અને મને મળી પણ રહ્યું છે વગર માગે મળે, એનું નામ છે શીલ નિધાન. માગ્યું તો મળે પણ વગર માગે મળે ને જરૂરિયાત વાળું એ વધારે નથી જોઈતું, એનું નામ શીલ નિધાન કહેવાય, એનું નામ વિવેકી કહેવાય. કે સમયસર જોઈતું એને સામેથી મળી જાય એવો વ્યવહાર હોય એને શીલ નિધાન કહેવાય. તો આપ સુજાણ અને શીલ નિધાન છો પ્રભુ. મારે આપની આગળ મોડું છોટે બદન કહું બડી બાતા, નાના મોડે મોટી વાત કેવી રીતે કહી શકું.